તારીખ 24/1/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 48 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40
જરા પણ શાંતિ અને સુખ નથી, એ હકીકત છે. વસ્તુ સ્થિતિ છે કે વિકલ્પ સ્વયં અશાંત સ્વરૂપ છે અને દુઃખ સ્વરૂપ છે. એમ હોવા છતાં એમ લાગતું નથી, એ એમ સૂચવે છે કે એને વિકલ્પમાં સુખની કલ્પના કરી છે, એટલે એને દુઃખ લાગવાને બદલે સુખ લાગે છે. અથવા એ જીવ વિકલ્પ રહિત જ્ઞાન અને વિકલ્પ બે વચ્ચેની મીંઢવણીમાં પણ આવ્યો નથી, કેમ કે જે જ્ઞાન છે એમાં તો વિકલ્પ નથી. ભલે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન હોય તો પણ જ્ઞાનમાં વિકલ્પ નથી, તેથી જ્ઞાનમાં દુઃખ પણ નથી. જો જ્ઞાનમાં વિકલ્પ નથી તો જ્ઞાનમાં દુઃખ પણ નથી, કેમ કે દુઃખ તો વિકલ્પમાં છે. એટલે એને વિકલ્પથી જુદું એવું જ્ઞાન એ પણ ક્યારેય જોયું નથી કે જોવાનો પ્રયત્ન પણ એને કર્યો નથી. ભલે જોયું ન હોય પણ જોવાનો પ્રયત્ન કરે તો પણ એને ચાલતા વિકલ્પમાં દુઃખ લાગે એ પરિસ્થિતિ થાય છે. કેટલાક જીવોને તો નિર્વિકલ્પ અને પરમ શાંત આત્મતત્વની વાત સાંભળીને એ વિષય રૂચે છે અને આત્માની અનંત શાંતિ અને અનંત સુખના પ્રાપ્તિની ભાવનામાં એને વિકલ્પો દુઃખરૂપ લાગવા માંડે છે. એમ કોઈને થાય છે ને કોઈ જીવને. વિજ્ઞાન કરવા જતા જ્ઞાન અને વિકલ્પની જુદાઈ નો જે પ્રયત્ન છે એ પ્રયત્નના કાળમાં એને ચાલતો વિકલ્પ દુઃખરૂપ લાગે છે, છે પણ દુઃખરૂપ અને લાગે છે પણ દુઃખરૂપ. વિકલ્પરૂપ પરિણામ એ અનાત્મ ભાવરૂપ પ્રવૃત્તિ છે. અનાત્મામાં પ્રવૃત્તિ એ વિકલ્પનો ઉત્પત્તિ રૂપ છે, અને આત્મામાં જે પ્રવૃત્તિ છે એમાં વિકલ્પની ઉત્પત્તિ થતી. તો જે આત્મા સિવાય દ્રવ્ય અને ભાવ છે એમાં જે પરિણામ જાય છે એ આકુલતા લઈને, આકુલતા એમાં જન્મે જ છે, આકુલતા ઉત્પન્ન થઈ જ આવે છે, એ આકુલતારૂપ ભાવ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એક જગ્યાએ સોગાની જેમ કહે છે કે શાસ્ત્રના જે ન્યાયો છે, શાસ્ત્રમાં ન્યાય આવે છે, એ ન્યાયથી વસ્તુને સિદ્ધ કરવા જતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાં પણ દુઃખની ઉત્પત્તિ થાય છે. એવું એક જગ્યાએ કહે છે કે ન્યાયાદિ સિદ્ધ કરવામાં પણ દુઃખ છે, આકુલતા છે. ન્યાયમાં પણ આકુલતા છે, અન્યાયમાં તો આકુલતા હોય એમ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એમાં પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે, વસ્તુ આમ છે ને બીજી રીતે નથી, આમ છે ને બીજી રીતે નથી એમ કરવા જતા એ બધા વિકલ્પમાં આકુલતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે. એક જ્ઞાન નિરાકુળ સ્વરૂપે છે, જ્ઞાન જ નિરાકુળ સ્વરૂપે છે, તે પણ એકનું જ્ઞાન ભિન્ન જ્ઞાન જુદું જ્ઞાન જોવામાં આવે તો જ્ઞાનનું સ્વરૂપ નિરાકુળ સ્વરૂપે જોવામાં આવે છે અને એની સાથે મીંઢવાય છે, મેળવાય છે, ચાલતા વિકલ્પને જોડે ચાલતા વિકલ્પને, ત્યારે એમાં દુઃખ છે એમ સ્પષ્ટ લાગે છે. આમાં વિચાર કામ આવે એવું નથી. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ એટલે એક તો વિશેષણ લગાડ્યું છે દુઃખની આગળ. કેમ કે વિકલ્પમાં જરાય શાંતિ નથી, ત્યાં સુધી કે આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા પરમ શાંત રસનો કંદ છે આત્મા, એવો વિકલ્પનું ઉત્થાન થાય એમાં પણ દુઃખ છે એટલું નહીં, પૂરેપૂરું દુઃખ છે એટલું વિશેષણ લગાવ્યું છે. એક એક શબ્દમાં અનુભવ કરેલો છે. હા, વિકલ્પમાં દુઃખની વાત એમની ચર્ચાથી થોડી પ્રસિદ્ધિમાં વધારે આવી છે. કેટલીક વાતો એમની ચર્ચાથી દેવ તો કહેતા પણ સમાજ અજાણતો એનાથી, અથવા એટલે હદ સુધી ધ્યાન ખેંચાતું નહોતું તત્વના વિષયમાં પણ. અસ્થિ નાસ્તિ આ તો નાસ્તિનો વિષય છે, વિકલ્પ તો સ્વભાવની અપેક્ષાએ આત્મામાં નાસ્તિ સ્વરૂપ છે અને પર્યાયની અપેક્ષાએ અસ્થિ સ્વરૂપ છે. પર્યાયમાં પ્રગટ હોવાથી એ અનુભવ ગોચર થાય છે પણ એનો અનુભવ દુઃખરૂપ જ્યાં સુધી લાગતો નથી ત્યાં સુધી તે મુમુક્ષુજી સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની યથાર્થતામાં પણ આવ્યો નથી. આમ છે આ યથાર્થ ભૂમિકાની વાત છે. સમ્યક દ્રષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે, એ તો દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે. સમય સારમાં એવી વાત આવે કે સમ્યક દ્રષ્ટિ તો જ્ઞાયક થયો છે, એનું પરિણામ સુખમય અને આનંદમય છે. કોઈ પૂર્વકર્મને વશ નરક ગતિમાં હોય, નરક પર્યાયમાં હોય, નારકુની પર્યાયમાં, તો પણ ત્યાંથી આત્માના આનંદને અને સુખનો અનુભવ કરે છે. અંતર સુખ રસ ઘટાડે તો એ વાત દ્રષ્ટિની પ્રધાનતાથી એટલે સ્વભાવની પ્રધાનતાથી, સ્વભાવને અનુસરીને થતા પરિણમનની પ્રધાનતાથી એ વાત કરી છે. પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે, અને જેટલો રાગ છે, સમ્યક દ્રષ્ટિ સાધક છે, જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે એમ જાણે છે. જાણે છે સાધકને જેટલો રાગ છે એટલું દુઃખ છે. પર્યાયમાં રાગ છે, દુઃખ છે તેને જો જાણે નહીં, અથવા પર્યાયમાં રાગ છે કેટલું દુઃખ છે એ સ્વીકારે નહીં, તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. એને તો સમ્યક દ્રષ્ટિની દશા કેવી હોય એનું ધારણા જ્ઞાને સાચું નથી. ત્યાં સુધી વાત કરે છે કે એની તો ધારણામાં ભૂલ છે, સમ્યક દ્રષ્ટિની દશા એ સમજી શક્યો. સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિનું જોર બતાવવા આશ્રવ નથી, દુઃખ નથી તેમ કહ્યું છે. પણ જો આશ્રવ સર્વથા ન હોય, દુઃખ સર્વથા ન હોય, તો મુક્તિ હોવી જોઈએ. પણ એ દશા તો સાધકની નથી. ત્યાં સમ્યક દ્રષ્ટિને પણ દુઃખ છે, તો જેની દશા સમ્યક દર્શનને પામવા અનુસાર કંઈક થાય છે એને પણ આ સ્થિતિ ચાલુ થઈ જાય છે કે એને વર્તમાન ચાલતા વિકલ્પમાં દુઃખનો અનુભવ થાય. એક બીજો પ્રશ્ન એ આપણે વિચારીએ કે એ પ્રશ્ન થાય કે ન્યાયથી તો વિકલ્પ દુઃખરૂપ હોવાથી દુઃખ લાગવું જોઈએ એ ન્યાયથી સ્વીકારવું પડે છે, પણ દુઃખ લાગતું નથી તો પરાણે તો કાંઈ દુઃખ લગાડાય નહીં. દુઃખ લાગતું ન હોય ને કાંઈ પરાણે દુઃખ લગાડાય નહીં. હવે જો પરાણે દુઃખ લગાડાય નહીં ને સહજ દુઃખ લાગે નહીં તો કરવું શું? આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. એને આપણે નીચેની વાત થોડી પકડીએ છીએ. યથાર્થ ભૂમિકામાં તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. જો વિકલ્પમાં દુઃખ ન લાગે તો તે જીવ વિકલ્પમાંથી ખસીને નિર્વિકલ્પ દશામાં ક્યાંથી આવશે? કેમ કે એને તો ત્યાં દુઃખ નથી. વળી મુમુક્ષુની ભૂમિકામાં શુભ ઉપયોગ અને શુભ યોગની પ્રવૃત્તિમાં જીવ રહે, અશુભ યોગ અને અશુભ પ્રવૃત્તિ અશુભ વિકલ્પને છોડે છે, તો એને તો કશાયની મંદતા વર્તે છે ત્યાં એને દુઃખ કેમ લાગે? અને ત્યાં કશાયની મંદતામાં થોડી શાંતિ લાગે ને સાતા લાગે ને દુઃખ ન લાગે તો ત્યાંથી ખસી અને નિર્વિકલ્પ દશામાં આવે પણ ક્યાંથી? કેમ કે ત્યાં તો આરામ થઈ ગયો, આ ઠીક છે, જો આ ભાવો ઠીક છે, આ પરિણામ ઠીક છે. પણ એ પરિણામે ચાલશે નહીં, વાંચન કરતા કરતા થાકશે, વિચાર કરતા કરતા થાકશે, ભક્તિ કરશે તો એ કરતા થાકશે, પૂજા કરશે તો એ કરતા પણ થાકશે. એ થાકશે એ તો પણ ન્યાયથી નક્કી થાય કે ત્યાં દુઃખ છે, માટે અહીંયાથી થાકવું પડે છે. જ્યાં દુઃખ લાગે ત્યાં એને થકાણ આવે અને થાકીને બંધ રહીએ. પણ શરૂઆતથી કઈ દુઃખ નથી લાગતું, તો હવે દુઃખ ન લાગતું હોય ત્યાં શું કરવું? આટલો પ્રશ્ન થવા લાગે કે એને એકલા જ્ઞાન ને ભિન્ન જ્ઞાન ને છૂટા જ્ઞાન ને જુદા જ્ઞાન ને માત્ર જ્ઞાન ને સાથે રાગ ને મીઠવો, વિકલ્પ ને મીઠવો. જે જ્ઞાન માં વિકલ્પ જણાય છે તે જ્ઞાન વિકલ્પ થી જુદું છે. વિકલ્પ ને જ્ઞાન મિથ્યાત્વ અવસ્થામાં પણ એકમેક વસ્તુતા એ થયા નથી, તેથી એકમેકપણાનો અનુભવ એને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. કેમ કે એકમેક થયા નથી અને એકમેકનો અનુભવ કરે છે, માટે એ અનુભવ મિથ્યા છે. જો જુદા જ્ઞાન સાથે રાગાદિને મીંધવે, વિકલ્પને મીંધવે, તો જ્ઞાન નિરાકુળ સ્વરૂપ અને વિકલ્પ આકુળતા સ્વરૂપ છે એવું લાગ્યા વિના રહે નહીં, અને એવું લાગે જ લાગે એને સૂક્ષ્મ વિકલ્પમાં. જો ભેદ જ્ઞાનમાં વિશેષ આગળ વધે અને કંઈક ભેદ વિજ્ઞાન ફાવે, એની ફાવટ આવે, તો એને પછી આત્માના શાંત સ્વરૂપનો વિકલ્પ પણ દુઃખરૂપ લાગે. આટલે હદ સુધીની વાત છે. નહીતર તો સમ્યક દ્રષ્ટિ થનાર જીવને પૂર્વની મિનિટોમાં કે કલાકોમાં આત્માના શાંત સ્વરૂપના જ વિકલ્પ હોય છે. પણ એના જ્ઞાનમાં બે વાત ઊભી થઈ છે. એક, જે અનંત શાંત સ્વરૂપ આત્મા છે, કશાયના અભાવ સ્વભાવે અનંત સુખ સ્વરૂપ આત્મા છે, એ પણ એના લક્ષમાં છે, નિર્ણય થયો છે એટલે એના જ્ઞાનમાં છે, અને વર્તમાન વિકલ્પનું પ્રતિબિંબ પણ એના જ્ઞાનમાં પડે છે. તો વિકલ્પ છે એ દુઃખરૂપ એને જણાયા વિના રહેતો, કેમ કે અહીંયા આનંદ સુખરૂપ આત્મા કેવો છે એ એના લક્ષમાં છે, એટલે એને વિકલ્પમાં દુઃખ લાગે. દુઃખ લાગે એમને પૂરેપૂરું દુઃખ લાગે એમ જે કહેવા પાછળ શબ્દ લીધો છે એની પાછળ કંઈક વિશેષ કહેવું છે, પૂરેપૂરું દુઃખ લાગે છે. કેમ કે આત્મા પૂરેપૂરો સુખ સ્વરૂપ છે, એની અપેક્ષાએ અહીંયા દુઃખ છે. તો જેને લક્ષમાં આત્મા છે એને વિકલ્પ દુઃખરૂપ લાગે છે, અને જેને હજી લક્ષમાં આત્મા નથી તેને જ્ઞાનથી જુદો વિકલ્પ પાડવો, વિકલ્પને જ્ઞાનને જુદા પાડવાનો પ્રયત્ન કરવા જતા એને જ્ઞાન અને વિકલ્પ બે, એક કસાયના અભાવ સ્વરૂપ અને એક આકુલતાના સદભાવ સ્વરૂપ, એમ જુદા જુદા બે ભાવો એને જણાશે. જુદી જ પ્રવૃત્તિ કરવાની છે. સ્વાધ્યાય કરે, ચિંતન કરે, મનન કરે, એમાં રાગની મુખ્યતા વર્ત્યા કરે, અને રાગની મુખ્યતામાં કસાયની થોડીક વિશેષ મંદતા થાય ત્યારે એને એમ લાગે કે મને બહુ સારા ભાવ આવ્યા, આજે વાંચનમાં સારા ભાવ આવ્યા, આજે ભક્તિમાં સારા ભાવ આવ્યા, આજે પૂજામાં સારા ભાવ આવ્યા, પણ એ તો થોડો કસાય વધારે મંદ થયો તો એ. પણ એ કસાય પોતે દુઃખરૂપ છે, સારો નથી પણ દુઃખરૂપ છે, અને જ્ઞાની કહે છે કે પૂરેપૂરું દુઃખ છે એમાં, એમ એનાથી જુદો પડવાનો પ્રયત્ન કરે, પ્રયાસ કરે, તો એને કાંઈક એ વાતનો ઝાંખી થાય એવું છે, અથવા એ દુઃખરૂપ લાગે એવો પ્રકાર ઉત્પન્ન થાય, લાગવાનો પ્રકાર ઉત્પન્ન થાય. અહીંયા જ વિચારથી કામ ચાલે એવું નથી, લાગવું છે ત્યાં માત્ર વિચારથી કામ ચાલે એવું નથી કે ચાલો રાગ દુઃખરૂપ છે માની લીધું, સ્વીકારી લીધું, સ્વીકારી લીધું, પણ તને રાગ ચાલે છે એમાં દુઃખ છે કે નહીં? દુઃખ તો લાગવાનો વિષય છે. જો એમાં દુઃખ ન લાગે તો અનાદિથી જે રાગની મુખ્યતા વાળી, કેમ કે એમાં દુઃખ નથી લાગતો એટલે એની મુખ્યતા રહે છે, એમાં ક્યારેક સુખ વિશેષ પણ લાગે છે, દુઃખ લાગવાને બદલે સુખ વિશેષ પણ લાગે છે.
મેરોમેન કરવાની
જીવા વગર જ્ઞાનની મુખ્યતામાં રાગને ભીંડવે ત્યારે એને રાગ છે દુઃખરૂપ છે, અને જ્ઞાન છે રાગના અભાવ સ્વરૂપે દુઃખના અભાવ સ્વરૂપે સુખરૂપ છે એમ એને નિર્ણય થવાનો પ્રસંગ આવે. નિર્ણય કરવા માટે એને ભેદ જ્ઞાન કર્યા સિવાય બીજો ઉપાય નથી, અને અનુભવ કરવા માટે પણ એને ભેદ જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી. અનુભવ થયા પછી સિદ્ધ દશા પર્યંત પહોંચવામાં પણ એક ભેદ વિજ્ઞાનની જ પ્રવૃત્તિ છે, બીજો ધંધો નથી. જ્ઞાની એક જ પ્રવૃત્તિ કરે છે મોક્ષ માર્ગમાં ભેદ વિજ્ઞાન. લક્ષ એનું આત્મા ઉપર છે, પ્રવૃત્તિ ઉપર લક્ષ નથી, પણ પ્રવૃત્તિ ભેદ વિજ્ઞાનની છે અને લક્ષ આત્મા ઉપર છે. લક્ષના સ્થાને પોતાનો શુદ્ધ આત્મા છે, પ્રવૃત્તિમાં ભેદ વિજ્ઞાન છે. આ એના પરિણામનું સમગ્ર ચિત્ર છે, અને આ રીતે શુદ્ધતામાં આગળ વધીને સમયે સમયે નિદ્રા કરે છે, શુદ્ધિ વિશેષ થાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ દશા મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. ત્યાં હજી પ્રયત્ન છે, પ્રયત્ન છે. વેદ વિજ્ઞાન સાક્ષાત થાય ત્યારે એના ફળ સ્વરૂપે પ્રથમ નિર્વિકલ્પ દશાનો અનુભવ આવે છે, અને ત્યાર પછી વિકલ્પમાં આવે ત્યારે એને સાક્ષાત ભેદ વિજ્ઞાન પ્રવર્તે છે. એ દશા પહેલા ભેદ વિજ્ઞાન સંબંધિત પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, સફળતા થતાં એ અનુભવની લાઈનમાં આવી છે. પણ પ્રયત્ન કરે એને સફળતા થાય, પ્રયત્ન જ ન કરે એ પ્રકારનો એને સફળતા થવાનો ક્યાં અવસર છે? એને તો પ્રસંગ નથી, એ કેવી રીતે સફળ થશે? બરાબર છે, પણ હવે એને એમ પૂછે, તને વિકલ્પ આવે છે એમાં દુઃખનો અનુભવ થાય છે? આ બીજો પ્રશ્ન છે. એક હું સ્પષ્ટ કર્યું કે વિકલ્પમાં તો દુઃખ લાગવું જોઈએ, સ્પષ્ટ વાત છે, એમના અનુભવથી એમણે વાત કરી છે. પણ પોતાને ન લાગે તો એને શું માન્યું? એને તો દુઃખનો અનુભવ થતો નથી, માટે દુઃખ માન્યું જ નથી. એને બોલું તો ઉપરથી માન્યું છે, કોકનું કીધેલું માન્યું છે, પોતાના ચાલતા અનુભવમાં એ વાત એને સમજાણી નથી. ખોટો છે. હા, પણ છતાં એમાં દુઃખ છે ને, દુઃખ કેમ નથી લાગતું? એટલું ખોટું છે. વિકલ્પમાં દુઃખ છે છતાં દુઃખ નથી લાગતું એ સરાસર ખોટું છે. આ બુદ્ધિપૂર્વકનો વિચાર છે, પણ એ બુદ્ધિ ચાલતા અનુભવની સાથે મેળ ખાતી નથી. એનો અનુભવ કાંઈક છે અને એની બુદ્ધિ કાંઈક કહે છે, એટલે એ બુદ્ધિની અંદર એને પ્રતીતિ નથી કે દુઃખ જ છે. એક વિચાર આવે કે વિકલ્પમાં દુઃખ છે, અને એ વિચારમાં વિશ્વાસ છે કે નહીં, આટલો સવાલ છે. વિચાર બે પ્રકારે આવે છે, એક વિશ્વાસ આ રહે ને એક વિશ્વાસ ન રહે. તો એને એને પ્રતીતિ નથી કે વિકલ્પમાં દુઃખ જ છે. એને થાય છે, પણ એ દુઃખ લાગે છે ત્યારે સાચો છે. સુખ સ્વરૂપ આત્માનો નિર્ણય થાય છે, સુખ સ્વરૂપ આત્મા લક્ષમાં રહે છે, અને એને વિકલ્પ દુઃખરૂપ લાગે છે. નિર્ણય સાચો થાય છે, એ સાચો નિર્ણય થવાનો આ ચિહ્ન છે કે એને વિકલ્પ દુઃખરૂપ લાગવા માંડ્યા. ના, પહેલાં લાગે એમ કહેવું. હા, પહેલાં લાગે એટલી વાત છે. નહીતર વિકલ્પ માંથી ખસી ને નિર્વિકલ્પ નહીં થઈ શકે. પેલા નિર્ણય છે ને લાગતું નથી એવો પણ નિર્ણય હોય છે, ને નિર્ણય થઈને લાગે એવો પણ નિર્ણય હોય છે. નિર્ણય બે રીતે છે. કેટલાક જીવો એમ કે છે કે વિકલ્પ માં દુઃખ છે એ વાત પાકી છે, પણ અમને દુઃખ અત્યારે લાગતું નથી. ત્યારે કોઈ એમ કે છે કે વિકલ્પ માં દુઃખ છે એ વાત પાકી છે ને અમને દુઃખ લાગે પણ છે. લાગે છે એની વાત સાચી છે, લાગતું નથી એના નિર્ણયની વાત સાચી આમ છે. અને એટલા માટે છે કે શાસ્ત્ર અનુસાર સાચો દેખાતો નિર્ણય હોવા છતાં એનું ફળ અનુભવ આવતું. પ્રશ્ન પૂછે છે મૂકશો કે 25-25, 50-50 વર્ષથી આ એક જ નિર્ણય અમે માન્ય કર્યો છે, આથી બીજી રીતે માનતા હતા એ છોડી દીધું છે, છતાં અમારું કામ કેમ થતું નથી? આ પ્રશ્ન કરે છે કે એનું કારણ છે કે એ જે વિચાર્યું છે એ પરલક્ષી જ્ઞાનમાં અધરતર રહ્યું છે. ચાલતા પરિણમન સાથે એની વિધવણી થઈ જ નથી. એટલે અંતરલક્ષી, આત્મલક્ષી, સ્વલક્ષી જે વિચારણાની ભૂમિકા હોય એ ભૂમિકામાં આવી નથી. શ્રીમદજીએ તો સૂત્ર જેવી કેટલીક વાત કરી છે કે જ્યાં પ્રગટે છું વિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જો તારી શું વિચારણા હોય તો તને નિજ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટ થવું જોઈએ કે જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. વિચારણાથી નિર્વાણ સુધીની લિંક છે આખી, કે જેની મૂળમાં વિચારણા, શું વિચારણા, એનું ફળ નિર્માણ થાય 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 જ આવે છે. એને તો મૂંઝવણ કહે છે કે વિચારણા બરાબર છે, કામ તો થતું નથી. પછી ખોટું સમાધાન મેળવે કે આપણી વિચારણા બરાબર છે, આપણો નિર્ણય ને નિશ્ચય બરાબર છે, પણ આપણો પુરુષાર્થ નથી ઉપરતો ને એટલે કામ થતું નથી. ઉપડશે ત્યારે કામ થશે એ સમાધાન ખોટું કર્યું છે. કેમ ખોટું કર્યું છે? પરીક્ષા કરવી તારે કે કેમ તારો પુરુષાર્થ ઉપડતો નથી, અને કેમ પુરુષાર્થ ઉપડે તારો શું જવાબ છે એનો? તો પછી તો નિર્ણય ક્યાં રહ્યો સાચો? રુચિ વગરનો નિર્ણય ક્યાં સાચો રહ્યો? જે મિથ્યાત્વ છે, દર્શનનો છે, એ તો સમ્યક શ્રદ્ધાંતથી વિરોધ શ્રદ્ધાંત છે ને. એ સમ્યક શ્રદ્ધાંતથી જે વિરુદ્ધતા છે, સમ્યક્તાથી જે વિરુદ્ધતા છે, એને કેટલી હદે જ્ઞાનબળ તૈયાર થાય તો તોડે એ વાત ધારણામાં પણ હજી આવી નથી. એને એ વાત હજી ધારણામાં પણ સમજવામાં પણ આવી નથી, ન્યાયથી પણ સમજવામાં આવી નથી. ખરેખર તો એમ છે એટલે અહીંયા કહે છે કે તું પ્રથમથી જ જ્ઞાન જુદું છે અને રાગ જુદો છે, વિકલ્પ જુદો છે અને રાગ જ્ઞાન જુદું છે. વિકલ્પ પણ પ્રતિક્ષણે દરેક ક્ષણે હયાત મોજૂદ છે, જ્ઞાન પણ દરેક ક્ષણે હયાતને મોજૂદ છે. બે વચ્ચેની જે જુદાઈ છે, જુદાપણું છે, એને તું જો જુદાને જુદા જોવાનો પ્રયત્ન કરવા જતા તને વિકલ્પ દુઃખરૂપ લાગશે, પૂરેપૂરા દુઃખરૂપ લાગશે. ત્યાં સુધી વિકલ્પનો દુઃખ નહીં જણાય, અને વિકલ્પનો દુઃખ નહીં જણાય ત્યાં સુધી એ વિકલ્પનો અભાવ કરવો છે એ સંબંધિતનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થની જાગૃતિ જ નહીં આવે, પુરુષાર્થની ઉત્પત્તિ જ નહીં થાય. અને એમને એમ રાગની ને વિકલ્પની મુખ્યતામાં તું લાખ કરોડ શું અનંત કાળ સુધી પ્રયત્ન કર્યા કર, એ બધો તારો પ્રયત્ન ઊંધે ઊંધો જ ચાલ્યો છે, ચાલી રહ્યો છે, એમાં હવળું થવાનું ક્યાંય અવસર નથી. લાઈન ફેરવવાની જરૂર છે, લાઈન ફરે તો કામ આવે, નહીતર તો એકની એક લાઈનમાં પૂજા કરીને, એ જ લાઈનમાં ભક્તિ કરીને, એ જ લાઈનમાં સ્વાધ્યાય કર્યો, એનું એ જ લાઈન ચાલુ રહી છે. એમાં કાંઈ ફેર પડ્યો નથી. પહેલો ફેર પડે ત્યારે એને વિકલ્પમાં દુઃખ લાગવા માંડે. આ એનું સિમ્પટમ છે, લાઈન પકડાણી. જ્યાં સુધી વિકલ્પમાં દુઃખ ન લાગે ત્યાં સુધી એને સમજવું કે મૂળ લાઈન હજી હાથમાં આવી છે. હા, એ તો કોઈને કોઈ સંપ્રદાયમાં કાંઈ ને કાંઈ પકડાવી દે છે. એવા એવું લાકડું પકડાવી દે એ શલ્ય નીકળે જ નહીં પછી. એનો એ શલ્ય જ ન નીકળે. અમારો ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે આમાં પરમાગમ સારું બહુ યાદ કે ક્રિયા કરતા કરતા કશાયની મંદતાની ક્રિયા કરતા કરતા ધર્મ થશે એમ કોઈ માને છે એને શૈલ્ય ગરી ગયું છે મિથ્યાનું. પણ શાસ્ત્ર વાંચતા વાંચતા ધર્મ થશે એમ માનશે એને પણ એવું જ શૈલ્ય ગરી ગયું છે. કાંઈ ફેર નથી. પોતે શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રવૃત્તિ મુખ્યપણે ચાલુ કરાવી છે, છતાં હારે લાલ બત્તી મૂકી છે, રેડ લાઇટ મૂકી છે કે આ બીજી ક્રિયા કરતા કરતા પામી જઈશ એને શૈલ ગીર્યું છે એમ. શાસ્ત્ર વાંચતા વાંચતા પામી જઈશ તને શૈલ ગરી ગયું છે. ધ્યાન રાખજો, લાઈન દીધી છે અંદર. એવી વાત કરી છે. નહીં, આ એટલે અંદર ભેદ જ્ઞાન કરવા પાછળ જ પુરુષાર્થની શક્તિને લગાડવી. હા, સતત વૃત્તિથી વાંચું, આમાં ક્યાં જ્ઞાન કેવી રીતે જુદું પડે, રાગથી જ્ઞાન કેવી રીતે જુદું પડે, મારાથી રાગ વિકલ્પ કેવી રીતે જુદો પડે, આ વાત ઉપર એની સંશોધકતા અને શક્તિ લાગવી જોઈએ. બરાબર, આ પિન પોઈન્ટ છે શક્તિ લગાડવાનો. અહીંયા જ એને શક્તિ લગાડવી જોઈએ. જો બીજે આ સિવાય શક્તિ લગાડે મૂકશુંની ભૂમિકામાં બધી વ્યર્થ જ આવવાની છે. ગમે એ કરી વળે ઊંધા માથે લટકાય તો એનું હોય છે, એમાં કાંઈ છે નહીં. તો એક એક વિષય મંત્ર જેવો છે. અનાદિથી ચડેલું મિથ્યાત્મનું ઝેર ઉતારવાની વાતો છે. આ મંત્રથી ઝેર ઉતારે છે. નિશી કર્યો હોય, સર્પ કર્યો હોય તો ઝેર ઉતારે છે. એવી ઝેર ઉતારવાની વાતો છે. આ થાય તો અહીં ભલે થતી એક વાર થવા દે, પણ આવ તો મૂંઝવણમાં તો આવ, એમને નિરાંતે ખાઈ પીને સુઈ જાશો તો કઈ એમ કામ આવશે. એક વાર મૂંઝવણમાં આવ, આ કેમ પ્રાપ્ત થતું નથી, કેમ પ્રાપ્ત થતું નથી એની મૂંઝવણમાં પણ તારે આવવું જોઈએ, એની ચિંતા થવી જોઈએ. એ કામ બહારમાં કરવા ધારે ન થાય તો આકુલતા થાય ને ચિંતા થાય છે. તો અંદરનું કામ નથી થયું એની આકુલતાની ચિંતા કેટલી થઈ, આ સવાલ છે. સંયોગોની ચિંતા થાય તેનાથી અનંત ગુણી આત્માની ચિંતા થવી જોઈએ. શ્રીમદજી તો લખે છે, દેહની જેટલી ચિંતા કરે છે તેનાથી અનંત ગુણી આત્માની ચિંતા કરે. કેમ કે અનંત ભવ એક ભવમાં ટાળવો છે, ટાળવા છે માટે એમ ઘટે છે. શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે, ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. તેમાં શરીરાદિ મારા એમ માની સુખ દુઃખ ન કર, નાતા થઈ જા, દેહને ખાતર અનંત ભવ્યતી થયા. હવે સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ એક જીવન અર્પણ કરી દે, સમર્પણ કર. આ ભવ છે એ આત્મહિત માટે એનું સમર્પણ કર, તો જરૂર આત્મહિત થાય. થાય ને થાય જ, ન થાય તો કશાયની મંદતામાં કાળ નીકળી જાય છે. આ કાળ તો ઠીક, પણ દેવલોકના આયુષ, સાગરોપમના આયુષ, અસંખ્ય અબજો વર્ષના આયુષ કશાયની મંદતામાં સાતામાં નીકળી જાય છે. આ ઠીક છે, આ વર્તમાન પરિસ્થિતિ મને ઠીક છે, અહીંયા આવે મને ઠીક છે, હવે કાંઈ વાંધો નથી. કેટલો કાળ જાય એનો હિસાબ મિલાવો, ત્યાં એને ચટપટી ઉપડે અને આ ચાલતો રાગ દુઃખરૂપ લાગે તો લાઈન ફરે, નહીં તો એની લાઈન ફરે. પછી તો એ રીતે ટેવાઈ ગયો છે જે, એટલે ત્યાંથી છૂટા પડવાનો પ્રયત્ન વિશેષ છે એ ચાલતો નથી. બીજું રાગનો રસ છે એને, જે રાગ એને અનુભવ ગોચર થઈ રહ્યો છે, વર્તી રહ્યો છે, એનો એને રસ છે. તો રસ ક્યારે આવે જીવને? એમાં સુખ હોય તો, એની માન્યતામાં પ્રતીતિમાં સુખ હોય તો જ રસ આવે. જ્યાં દુઃખ છે ત્યાં રસ આવે છે, એ જ એની વિપરીતતા છે, એ જ વિષમતા છે. પુરુષાર્થના વિષયમાં તો ફુગાનીજી ઘણી ઘણી વાતો કરી છે, એમ કે પુરુષાર્થ તો ખરો ચારિત્રમાં છે, દ્રષ્ટિમાં હું પુરુષાર્થ છે, સમ્યક દર્શન થવું એમાં હું શું પુરુષાર્થ છે, એવી વાતો કરી છે. કોઈ પ્રશ્ન કર્યો કે સાધારણ પુરુષાર્થ છે, ખરો પુરુષાર્થ તો ચારિત્રમાં છે, અંદરથી બહાર જ ન નીકળવું, એમાં જે પુરુષાર્થ જોઈએ એમાં ખરો પુરુષાર્થ છે. ચર્ચામાં નંબર યાદ છે, પુરુષાર્થ તો ચારિત્ર મેં હૈ, દ્રષ્ટિ મેં ક્યા પુરુષાર્થ, દ્રષ્ટિમાં હું પુરુષાર્થ છે, પુરુષાર્થ તો ચારિત્રમાં છે. પ્રશ્ન કર્યો છે એની સામે કે ક્યાં દ્રષ્ટિ મેં પુરુષાર્થ નહીં હૈ? ઉત્તર કે દ્રષ્ટિ મેં પુરુષાર્થ તો હૈ, લેકિન ચારિત્ર કી અપેક્ષા સે બહુત કમ પુરુષાર્થ હૈ. ચારિત્રનો જે પુરુષાર્થ છે એની સામે તો દ્રષ્ટિનો પુરુષાર્થ બહુ અલ્પ છે, કાંઈ નથી. ખરો તો ચારિત્ર નો પુરુષાર્થ છે, ચારિત્ર મેં તો બડા પુરુષાર્થ હૈ. આમ ક્યાં બેસા બેસીને વાત ચાલે છે કે તો એમ જુએ છે કે દ્રષ્ટિમાં શું પુરુષાર્થ, ભાઈ તો આત્મા તો દ્રષ્ટિમાં હોવો જ જોઈએ ને, એમાં શું મોટી વાત છે, હું આત્મા છું એમ દ્રષ્ટિ નહીં, હાથે કઈ જાતની વાત છે. ખરું તો એ છે કે અંદરથી બહાર જ ન નીકળાય, એમાં જે પુરુષાર્થ જોઈએ એ બહુ મોટો એને પુરુષાર્થ કહીએ. એવું વિષય લીધો છે કુમકુંડાચાર્ય પ્રવચન સાર શરૂ કરતા, પ્રવચન સાર શરૂ કર્યું તો પંચ પરમેષ્ઠીની પહેલા ભક્તિ કરી, નમસ્કાર કરી, વંદના કરી, સ્તુતિ કરી અને પછી સીધી વાત ઉપાડી. પોતે તો ચારિત્રવંત મુનિ છે તો પણ પૂરેપૂરું અંદર રહી જવું છે, પંચમાવ્રત ને 28 મૂળ ગુણના વિકલ્પમાં બહાર આવવાની ભાવના કે ઈચ્છા નથી. તો કે ચરિતમ ખલુ ધમ્મો, અમે તો ચારિત્રને જ ખરેખર ચારિત્ર સિવાય અમે ધર્મ કહેતા. દ્રષ્ટિની વાત તો દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જાણે નજરમાં જ નથી, એ તો સામાન્ય વાત છે. ચરિતમ ખલુ ધમ્મો, ચરિત્ર કે નિજ સ્વભાવમાં ચરણ, નિજ સ્વભાવમાં પ્રવૃત્તિ, નિજ સ્વભાવમાં જામી જવું, એનું નામ ચરણ છે. એ ચરણ છે, એ જ ખરેખર છે. અને એ ધર્મ કેવો છે કે જેમાં મોહની વિષમતા નથી. મોહ ક્ષોભહીન નિજ પરિણામ છે. ધર્મ છે તે સામ્ય છે. સામ્ય છે એટલે જેમાં વિષમતા નથી તેને સામ્ય કહીએ, એમ વિષમતા નથી તેને સામ્ય કહીએ. અથવા જેમાં કષાયનો દાહ નથી એવું ઉપશમ સ્વરૂપ પરિણામ છે, શાંત સ્વરૂપ પરિણામ છે. શીતળ 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 ચંદ્ર જીન ચંદ્ર આત્મા છે એમાં ઠરી ગયો, ધીમ થયો, બસ આ સામ્ય છે. કે જેમાં ક્યાંય વિપર્યાસ નથી, દર્શન મોહનો વિપર્યાસ નથી ને ચારિત્ર મોહનો વિપર્યાસ પણ. નીચે વાળાને તો આ તો ઉપર બેઠા છે એની વાત ચાલે. વિચાર તો પોતાને માત્ર સમ્યક દર્શન જ પ્રગટ કરવું છે કે મોક્ષ પ્રગટ કરવો છે? કે ખરેખર તો ધ્યેય તો મોક્ષનું હોય છે, સમ્યક દર્શનનું. મુમોક્ષુને પણ ધ્યેય તો મોક્ષનું જ હોય, સમ્યક દર્શનનું ધ્યેય હોય નથી. તો હાથ માળની હવેલી ચણાવી હોય તો હાથમાં માળનો વિચાર કરે કે ન કરે? પહેલા પાયાનો જ વિચાર કર્યા કરે કે પહેલા હાથમાં પાયાથી માંડીને હાથમાં માળ સુધીનો વિચાર કરીને પછી પાયો કરે? તો પાયો બરાબર હાથ માળ ઝીલે એવો પાયો થાય, નહીં તો બે જાય. એમ જ્યારે પુરુષાર્થનું પ્રકરણ ચાલે ત્યારે તો એને તો હજી આગળ ચાલીને ત્યાં કે એમ સુગાની જગ્યાએ કે મુનિપણામાં પ્રચુર પુરુષાર્થ છે. તો કે અંદર જે આત્મા પુરુષાર્થ ગુણનો પિંડ છે એમાં તો અનંત પુરુષાર્થ છે, એની અપેક્ષા એ તો એ અલ્પ છે. એની અપેક્ષા એ તો એ પણ અલ્પ છે. તો દ્રષ્ટિમાં પણ દ્રષ્ટિનો વિષયભૂત જે તત્વ છે, પિંડ છે, એ તો અનંત પુરુષાર્થનો પિંડ છે. એના અવલંબને જે પુરુષાર્થ પ્રગટ થાય છે એમાં પ્રથમ ચરણમાં દ્રષ્ટિ થઈ જાય છે, પહેલે પગથિયે દ્રષ્ટિ થઈ જાય છે. પણ એ દ્રષ્ટિ ક્યારે પરિણમે છે? કે અનંત પુરુષાર્થના પિંડની ઓથ અવલંબન હું ફાવે છે ત્યારે. ત્યાં સુધી તો દ્રષ્ટિ પ્રગટ થઈ નથી. એમ જ લાગે છે કે મારે ઘણું બાકી છે, હજી તો જઘન્ય ભાવે મોક્ષ માર્ગ ની શરૂઆત થઈ છે. હજી તો મુનિ દશા અને શુક્લ ધ્યાનની જમાવટ કરવાની બાકી છે. એ શુક્લ ધ્યાનના એને સ્વપ્ન આવે છે. આ વેપારમાં આવે ને ભાવના સ્વપ્ન, એને શુક્લ ધ્યાનના સ્વપ્ન આવે છે. એમ એ જાતનો વિચાર સંની આખી બદલાઈ જાય છે. જેને જે જોઈએ છે અને જેને પ્રાપ્ત કરવું છે એની વિચારસરણી. યથાર્થ ભૂમિકાની વાત ચાલે છે કે વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. કેમ કે વિકલ્પમાં જરા પણ શાંતિ અને સુખ નથી. એમ જીવને અંદરથી એટલે અનુભવથી એને લાગવું જોઈએ. અંદરથી જ્યાં જ્યાં વાત આવે છે આ શાસ્ત્રમાં ભાષા સાદી છે. જ્યાં જ્યાં અંદરથી 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 એમ કહેશે ત્યાં એને અનુભવથી એમ લેવું. અહીંયા એ અર્થ કરો કે એને પોતાના ચાલતા અનુભવથી ક્યાંય વિકલ્પમાં શાંતિ ને સુખ નથી ને પૂરેપૂરું દુઃખ છે એમ એને લાગવું જોઈએ. એ વિકલ્પના જે ઠેકડા છે મારા સામે, પૂજા જ કરે તો થાકી જાય કે નહીં? હે, વિકલ્પના ઠેકડા છે એનાથી એને જો થાક ન લાગે તો એ બંધ નહીં થાય. અને આત્મા શક્તિવાળો કેટલો છે અનંત કાળથી દુઃખ સહ્યા છે તો પણ હજી સહ્યા જ કરે છે, એની એની શક્તિ કેટલી છે? દુઃખ સહન કરવાની શક્તિ કેટલી, કે એ પણ અનંત છે, કેમ કે શક્તિ છે ને, શક્તિ તો જ્યાં લગાડો ત્યાં અનંત જ છે. વિકલ્પનો દુઃખ, રાગનો દુઃખ સહ્યા જ કરે છે. હવે એને જો કાંઈક દર્શનમાં મંદ થાય એટલે સમ્યક્ત્વથી વિપરીત શ્રદ્ધાનો થોડો રસ તૂટે અને અંદરમાં જ્ઞાન થોડું નિર્મળ થાય ભૂમિકાનું, તો એ નિર્મળ ભૂમિકાની નિર્મળતામાં પણ એને વિકલ્પનું દુઃખ લાગ્યા વિના રહે નહીં. વિકલ્પનું દુઃખ નથી લાગતું એનો અર્થ એ છે કે રાગથી, રાગ રસથી રંજાયમાન થયેલું જે જ્ઞાન છે, રાગ રસથી રંગાઈ ગયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર વિકલ્પનો દુઃખ લાગતું નથી. રંગાઈ ગયું છે નથી, માણસ કહેતા કે અત્યારે આ રંગ ચડી ગયો છે આનો, એમ રાગનો રંગ જ્ઞાનને ચડી ગયો છે. એ રંગમાં ને રંગમાં એને એટલો રસ છે કે એને દુઃખ લાગતું નથી, દુઃખ છે એ દુઃખ નથી લાગતું. જો એને રાગ રસ તૂટે, થોડું જ્ઞાન ચોખ્ખું થાય, જ્ઞાનનો અરીસો દર્પણ છે એ થોડુંક ચોખ્ખું થાય, તો દુઃખ દુઃખ ભાવે પ્રતિબિંબિત થાય, સુખ સુખ ભાવે ને દુઃખ દુઃખ ભાવે. એટલે કહ્યું કે વિકલ્પમાં જરા પણ શાંતિ અને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ, અથવા એમ ન થવું જોઈએ કે કોઈ એક વિકલ્પમાં દુઃખ લાગે છે અને બીજા કોઈ મંદ વિકલ્પમાં પાછી શાંતિ મનાઈ જાય છે. એમ કેમ થાય છે? આવું તો બને છે કે કોઈ વિકલ્પમાં એને દુઃખ લાગે છે, કોઈ વિકલ્પમાં એને શાંતિ લાગે છે. આ સારું છે, આ ઠીક ભાવ આવ્યો. કોઈ વિકલ્પમાં દુઃખ લાગે છે એનો અર્થ એ છે કે વિભાવ જાતિ છે, પરિણામની જે એક જાત છે, વિભાવના પ્રકાર ભલે અનેક હોય પણ એની જાત એક છે, તમામ વિભાવની એક જાત છે અને એ બધાનું એક કોમન મુખ્ય કોમન ફેક્ટર સામાન્ય લક્ષણ શું છે? આકુલતાને દુઃખ. ગમે એ જાતનો વિભાવ હોય એમાં આકુલતાને દુઃખ છે એ સામાન્ય છે. જ્યાં સુધી જીવે વિભાવની જાતિને પણ ઓળખી નથી, પહેચાની નથી, ત્યાં સુધી એને વિભાવમાં દુઃખ લાગતું નથી. સ્વભાવનું સુખ તો હજી બહુ આગે છે. આ તો જાડી વાત છે. વિભાવમાં દુઃખ લાગવું એ તો જાડી સ્થૂળ વાત છે. ગમે એટલો બુદ્ધિવાળો હોય, શાસ્ત્રનો પારંગત થઈ ગયો હોય, પણ એને ચાલતા વિભાવમાં દુઃખ નથી લાગતું કે તારો ઉપયોગ સ્થૂળ છે. સ્થૂળ છે ને, અત્યંત સ્થૂળ છે કે જેને લઈને તને નાસ્તિનો વિષય, દુઃખનો વિષય તારા અનુભવમાં આવતો હોવા છતાં તને પકડાતો નથી. એટલે ઉઘાડ જુદી ચીજ છે અને અંદરમાં સુખ દુઃખની ને જાતિથી પકડવું એ જુદી વાત છે. સુખની જાત પકડવી, દુઃખની જાત પકડવી એ જુદી વાત છે. જ્યાં સુધી વિભાવ જાતિના પરિણામની ઓળખાણ નથી ત્યાં સુધી કોક વિકલ્પમાં શાંતિ મનાય અને કોઈ વિકલ્પમાં દુઃખ લાગે, તો એ પણ એની સ્થિતિ છે. એમાં કઈ ફેર પડ્યો? એ તો શું છે કે તીવ્ર ને મંદ તો તારતમ્યતા ભેદે લાગવા યોગ્ય છે, સમજાવવા યોગ્ય છે, પણ દુઃખ તો દુઃખ જ છે. કોઈ એકમાં પણ સુખ ને શાંતિ છે એ વાત તો બિલકુલ હરગિજ ચાલે એવું નથી. એક વિકલ્પમાં દુઃખ લાગે છે, બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે, ઓલા પૂરેપૂરું દુઃખ લીધું તો અહીંયા તીવ્ર દુઃખ લાગે કોઈ પણ વિકલ્પમાં, વિકલ્પ માત્રમાં એટલે કોઈ પણ વિકલ્પમાં, શાંત સ્વભાવના સુખ સ્વભાવનો વિકલ્પ એમાં પણ તીવ્ર દુઃખ છે. ધારે કષાય વાળા પરિણામ થી મંદ છે આમાં, પણ અહીંયા એ સરખામણી નથી કરવી. મંદમાં મંદ કષાય હોય એમાં પણ તીવ્ર દુઃખ છે એમ જો લાગે તો અંદરમાં માર્ગ મળ્યા વિના રહે નહીં, ગેરેન્ટેડ. અને જ્યાં સુધી એને તીવ્ર દુઃખ લાગે નહીં ત્યાં સુધીમાં એને માર્ગ મળી જાય એમ પણ બની શકે નહીં, એમ છે, બને જ નહીં એમ. સ્વભાવ સન્મુખ થયો હોય તેના લક્ષમાં સ્વભાવ છે, કષાયના વિકલ્પના અભાવ સ્વભાવે જે સ્વભાવ છે, અનંત સુખમય સ્વભાવ છે, એ લક્ષમાં છે, તો એને મંદમાં મંદ વિકલ્પમાં પણ એને દુઃખ લાગ્યા વિના લાગે જ લાગે. શાણાથી પાછો ફરે? વિકલ્પ થી પણ દુઃખ લાગ્યા વિના પાછો નહીં ફરે. વિશ્વાસ સાચો કે જ્ઞાની કહે છે મને વિશ્વાસ છે એમની નિર્દોષતા ઉપર વિશ્વાસ છે, સારી વાત છે. એટલે હદ સુધી વાત સારી, અવિશ્વાસ લાવે તો મુશ્કેલ વાળી વાત છે, વિશ્વાસ આવે સારી વાત છે, પણ એટલેથી અટકવાનું નથી. જ્ઞાની એમ કહે છે કે મારી વાત ખરેખર માની હું ત્યારે ગણીશ કે જ્યારે હું કહું છું એવું તને લાગશે ત્યારે. એમાં શું છે, જોખમ છે કે આજે એમ કે છે કે જ્ઞાની કે છે એ બરાબર છે, પણ કાલે પાછો શું કહેશે એ કેવું મુશ્કેલ છે. કાલે એમ કે છે કે નહીં એની ભૂલ લાગે છે, એમાં અહીંયા ક્યાંક ભૂલ્યા લાગે છે એવું એને થઈ જશે. કેમ કે એને અનુભવથી પ્રતીત નથી આવી. જ્યારે એ કહે છે વચન અનુસાર અનુભવ થાય છે ત્યારે એને જ્ઞાનીનું સ્વરૂપ ઓળખાય છે. ઓહો હો, ક્યાં અનુભવના ઉનાળમાં જઈને આ પરમ સતને વાર મૂક્યું છે, આને ભૂલ થાય એ વાત વિચારી શકાય. આપણે પ્રયોગ તો ક્યારે કરે કે દુઃખ લાગે ત્યારે સાચો પ્રયોગ થાય, અથવા ભેદ જ્ઞાન માંડે, ભેદ જ્ઞાનની શરૂઆત પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, એ પ્રયોગ ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલુ કરે, જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ કરે તો આગળ વધી જશે, તો વાંધો નથી. સાચા રસ્તે છો કે ખોટા રસ્તે છો, અને મેળવણી માટે એક વાત આપી દઈએ કે તને વિકલ્પમાં દુઃખ લાગવા માંડ્યું છે, વિકલ્પ માત્ર દુઃખરૂપ છે એવું લાગે છે, જો આ લાગવાની શરૂઆત થઈ હોય તો તારો ભેદ જ્ઞાનનો પુરુષાર્થ છે એ સાચી દિશામાં છે, અને નહીતર માત્ર એ સંબંધીનો વિચાર અને વિકલ્પ જ ચાલે છે, અને એમાંય પણ રાગની મુખ્યતા ચાલે છે, હજી જ્ઞાનની મુખ્યતા થતી નથી. જો જ્ઞાનની મુખ્યતા થાય તો એને રાગમાં અને વિકલ્પમાં દુઃખ લાગ્યા વિના રહે નહીં. એટલે શું છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલવો અને ભેદ જ્ઞાનનો વિચાર ચાલવો બે જુદી જુદી વાત છે. વિચાર ઘણા કરે છે, એ તો જેમ આત્માનો વિચાર કર્યો એમ ભેદ જ્ઞાનનો વિચાર કર્યો, એમ વિકલ્પ દુઃખ છે એમ વિચાર કર્યો, વિચાર જુદી વસ્તુ છે, પ્રયોગ જુદી વસ્તુ છે. અહીંયા એમ કે છે કે તું વિચારથી આત્માને સમજવા માંગે છો, વિચારથી તું રાગને સમજવા માંગે છો. હવે એમ કહે છે કે જ્ઞાનમાં આત્મા મોજૂદ છે ને રાગમાં દુઃખ મોજૂદ છે, તો જ્યાં જે વસ્તુ મોજૂદ છે ત્યાં ઉપયોગને મૂકીને એના અનુભવને સમજીને તું માનને, અનુભવને પકડીને સમજને, વિચારથી સમજે છો એના બદલે અનુભવમાં જઈને સમજ. જો ચીજ ન હોય તો તને એનો અનુભવ ન થાય, પણ જ્ઞાન શું છે, રાગ ઉભો છે, બે પ્રતિક્ષણે ચાલુ જ છે, તો એનો અનુભવ કરીને એની સમજણ કર કે રાગમાં દુઃખ છે કે નહીં. એકલો વિચારથી તું સમજવાનો પ્રયત્ન કરે છો તો અમે એમ કહીએ છીએ કે એનો અનુભવ કરીને સમજ. આ હજી સમજવાની જ ક્રિયા છે કે આમાં શું થાય છે, મને રાગમાં શેનો અનુભવ છે, લાવ તપાસ. વારંવાર પરિચય કરીને એની તપાસ કરે, વારંવાર તપાસ પરિચય કરે અને એ પરિચય કરતા એને અવશ્ય સમજાશે કે જ્ઞાન છે એ સુખ સ્વરૂપે છે, એ આત્માનું સ્વરૂપ છે અને રાગ છે એ દુઃખરૂપ છે.